प्रवचन नंबर 381 तारीख 15-10-87 59 मिनिट नियमसार गाथा 41
સાત તત્વો અથવા નવ પદાર્થ, એમાં એક જીવ તત્વ છે, એક કારણ તત્વ રૂપે છે અને એનું અવલંબન પૂર્ણ રહેતા કાર્ય સમિતા કાર્ય પરમાત્મા પ્રગટ થાય છે. એ કાર્ય પરમાત્મા એ પરિણામ છે. એ પરિણામમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની અંતરાય, એ કર્મનો અભાવ થાય, એને કાર્ય પરમાત્મા દશા કહેવામાં આવે છે. જે ક્ષાય ભાવ ત્રિલોકમાં ત્રણ લોકમાં પ્રક્ષોભના હેતુભૂત નીચે છે, ખળભળાટ, તીર્થંકરના જન્મ કલ્યાણક આદિ પ્રસંગે ત્રણેય લોકમાં આનંદમય ખળભળાટ થાય છે. એક ક્ષણવાર નારકીના જીવોને પણ આનંદના વર્ષના એ વખતે દુઃખની માત્રા ઘટી જાય છે, ગમે એવી દશા થાય છે. એ તીર્થંકર જ્યારે તીર્થંકરનો જન્મ કલ્યાણક આદિ થાય ત્યારે આ સ્થિતિ હોય છે. તેથી તેને ત્રિલોકમાં ત્રણ લોકના જીવોને સાતા ઉત્પન્ન થઈ જાય. ત્રણ લોકમાં રહેલા જીવો એને સાતા પ્રગટ થાય છે. એના હેતુભૂત એટલે નિમિત્ત કારણભૂત તીર્થંકર પણ હવે પ્રાપ્ત થતા સકળ વિમળ સર્વથા નિર્મળ કેવળ જ્ઞાનથી યુક્ત કેવળ જ્ઞાનથી સહિત તીર્થનાથને તીર્થંકરને તેમજ ઉપલક્ષણથી સામાન્ય કેવળીને તીર્થંકર પરમાત્મા તેરમા ગુણસ્થાને છે એને અને તેરમા ગુણસ્થાને બીજા સામાન્ય કેવળી છે એને એક શાહી ભાવ છે અને તીર્થંકરની એક વિશેષતા છે. તીર્થંકરનો જન્મ કલ્યાણ કાર્ય થાય બે ત્રણ લોકના જીવોને થોડીક વાર સાતા પૂરું થઈ જાય એવો એનો પુણ્યનો પ્રકાર છે. એક વાત કરી તેરમા ગુણસ્થાનવાળા તીર્થંકર અને સામાન્ય કેવળી પરમાત્મા, એ બધા પરમાત્મા છે. તીર્થંકર એ પરમાત્માને કેવળી પણ પરમાત્મા કાર્ય સમયસાર છે એ મોક્ષ થઈ ગયો છે. એનો મોક્ષ છે, મુકાઈ ગયા છે. ચાર ઘાતી કર્મથી મુકાઈ ગયા તેને ભાવ મોક્ષ થઈ ગયો છે. અથવા શ્રી ભગવાનને આક્ષાયિક ભાવ કેને હોય તેની વાત ચાલે છે. તીર્થંકરને, સામાન્ય કેવળી પરમાત્માને અથવા શ્રી ભગવાનને, કે શરીર આધીન થઈ ગયા છે, લોકના અગ્રભાગે વિરાજમાન છે એવા શિવ ભગવાનને હોય છે. શું હોય છે? ક્ષાયિક ભાવ. ક્ષાયિક ભાવ એટલે મોક્ષ તત્વ. એ મોક્ષ તત્વમાં ઔદયિક, ઔષમિક, ક્ષાયિક એ ત્રણ ભાવ નથી. એ પર્યાયો ન હોય, અપૂર્ણ પર્યાય કે વિકારી પર્યાય ન હોય, પરિપૂર્ણ પર્યાય પ્રગટ થાય. એ તેરમા ગુણસ્થાને, ચૌદમા ગુણસ્થાને અને શિવ પરમાત્માને, એ બધાને ક્ષાયિક ભાવ હોય છે. હવે સંસારીઓને એ કયા ભાવ હોય છે? પર્યાયમાં ઔદયિક ભાવ, ઔક્ષમિક ભાવ અને ક્ષૌક્ષમિક ભાવ સંસારીઓને હોય છે. સંસારીને આ ભાવ હોય છે. એમાં અસ્તિત્વનો ઉદય અને ઔદયિક ભાવ છે એ વાત અહીંયા ગૌણ છે. અહીંયા તો એક બહિરાત્મા અને એક સાધક બે લેવા, અંતરાત્મા. સંસારીઓમાં એક બહિરાત્મા જ્ઞાની અને એક સાધક અંતરાત્મા થયા છે. પરમાત્માની વાત ઉપર આવી ગઈ ક્ષાયિક ભાવ, એટલે ઔદયિક ભાવ જેનાથી કર્મનો બંધ થાય છે, ઔક્ષમિક ભાવ જેનાથી કર્મ બંધ થાય છે અને ક્ષૌક્ષમિક, એ પણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ ક્ષૌક્ષમ રૂપે હોય છે. એ ભાવ સંસારી જ હોય છે. ક્ષાયિક ભાવ પરમાત્માને હોય છે, ઔદયિક ઔક્ષમિક ભાવ સંસારી હોય છે. મુક્ત જીવોને આ ત્રણ ભાવ હોતા નથી. આ ત્રણ પરિણામ થયા એ મુક્ત પરમાત્મા થયા તેને હોતા નથી. એ પરપુરો થયો, એ વિસ્તારથી વિગત બહુ ચાલી ગયું. એની હવે ટોટલ મારે છે આ બધો જે વિસ્તાર થયો એ વિસ્તાર જાણીને કેનું અવલંબન લેવા જેવું છે એ વાત કરે છે. પૂર્વોક્ત પૂર્વે કહેવાય ગયા છે ચાર ભાવો, એક શાયિક ભાવ, ભૌતિક ભાવ, સંવેગ, એ ચાર ભાવો આવરણ સંયુક્ત હોવાથી શું કહે છે કે ચારે ભાવો આવરણ સંયુક્ત છે. આવરણ સંયુક્ત એટલે જે પરિણામને સદભાવ અને અભાવ, કર્મનો સંબંધ થાય કર્મનો સંબંધ તૂટે તેને આવરણ કહેવામાં આવે છે. કે અવદૈત ભાવને તો સીધું આવરણ છે, અવદૈત ભાવ જે વિભાવ ભાવ વિકાર ભાવ તેને તો ભાવ આવરણ અને દ્રવ્ય કર્મનું નિમિત્તપણે આવરણ હોય હોયને હોય. હવે ઉપશમ ભાવ પ્રગટ થાય છે એમાં પણ કર્મના ઉપશમની અપેક્ષા આવે છે, માટે ઉપશમ ભાવ એને પણ આવરણ સંયુક્ત કહેવામાં આવે છે. આવરણ ખસી ગયું, આવરણ ખસતા ઉપશમ ભાવ તો માટે એને આવરણ સંયુક્ત ભાવ કહેવામાં આવે છે. એ આત્મા એનું કરનાર નથી પણ કર્મકૃત ભાવો છે, કર્મના અભાવથી ઉત્પન્ન થાય તેથી એને આવરણયુક્ત ભાવ કહેવામાં આવે છે. સૂક્ષ્મ વાત છે, હજી ક્ષાયિક ભાવ મને સમજ વધારે. એમ સૂક્ષ્મ ભાવ પણ આવરણ સંયુક્ત છે. હવે ક્ષાયિક ભાવે કર્યો, એ ક્ષાયિક ભાવને પણ આવરણ સંયુક્ત કેમ કર્યું? કેવળ જ્ઞાનને તો આવરણ નીકળી ગયું છે, જ્ઞાનાવરણ કર્મનો અભાવ થઈ ગયો છે અને સિદ્ધ ભગવાનને ક્ષાયિક ભાવ છે, સિદ્ધ ભગવાનને પણ એને આવરણ કાંઈ છે નહીં, શરીરે જ નથી કે આવરણ શેનું હોય, છતાં ક્ષાયિક ભાવ છે અર્યંતને અને સિદ્ધને બે નહીં. તો પણ એ કેવળ જ્ઞાનની પર્યાય, કેવળ દર્શનની પર્યાય, અનંત સુખની પર્યાય, અનંત ભેદની પર્યાય, એ પરિણામ જે પ્રગટ થયા તેમાં કર્મના અભાવની અપેક્ષા આવે છે, માટે એ કર્મ સાપેક્ષ ભાવ હોવાથી કર્મકૃત પણ કહેવાય અને આવરણ સહિત પણ કહેવાય. આવરણ કસી ગયું એને વર્તમાન આવરણ નથી કેવળ જ્ઞાનને, પણ કેવળ જ્ઞાનની પર્યાય પ્રગતિ ત્યારે કર્મના અભાવપૂર્વક પર્યાય પ્રગટ થાય. એ કર્મથી થઈ નથી, એ પર્યાય થઈ છે પોતાની યોગ્યતાથી, વિકાર સ્વભાવથી પણ નહીં અને કર્મથી પણ નહીં. એક સમયની સત અહેતુ પર્યાય પ્રગટ થઈ યોગ્યતા, એમાં એનું ઉપાદાન કારણ ક્ષણિક ઉપાદાન પોતાનું છે, ક્ષણિક શુદ્ધ ઉપાદાન કારણથી કેવળ જ્ઞાન પ્રગટ થયું છે, એનું ઉપાદાન છે, એમાં નિમિત્ત કારણ આત્મા નથી, એમાં નિમિત્ત કારણ કર્મનો અભાવ છે. જો આત્માને નિમિત્ત કહેવામાં આવે તો આત્મા તો અનાદિનો હતો, કેમ કેવળ જ્ઞાન પ્રગટ થયું? માટે એને આવરણ સંયુક્ત ભાવ કહેવામાં આવે છે, કર્મ સાપેક્ષ ભાવ કહેવામાં આવે છે. એ ખરેખર જીવ તત્વ નથી, ભોગ તત્વ કહો પણ જીવ તત્વ. અહીંયા તો જીવને ક્ષાયિક ભાવનો અભાવ છે. જો પેલા વાત આવી ગઈ છે કેવતાલીસ ગાથા મૂળમાં, કુંદકુંદ ભગવાનની મૂળ ગાથા, જીવને ક્ષાયિક ભાવના સ્થાનો નથી, મૂળ ગાથા. જીવ તત્વને ક્ષાયિક ભાવ નથી, ક્ષાયિક પર્યાય જીવને નથી, જીવને નથી જીવને નથી, જીવને નથી જીવને નથી, જીવ એનો સ્વામી નથી. આત્મા આત્માનો સ્વામી છે પણ આત્મા કર્મના આવરણવાળી દશાઓનો સ્વામી હોય તો કર્મનો પણ સ્વામી થઈ જાય છે. જેવી વાત છે એના સગા છે, એના સંબંધ દેખાય છે. શાહી ભાવ કર્મના અભાવ દેખાય છે. અલૌકિક કુલ કુલ ભગવાનનું નામ ત્રીજું છે, યથા છે. આવી તીખી વાત દ્રષ્ટિનો વિષય આપનાર કોઈ સમર્થ આગળ છે કે છે? આ આત્માને ક્ષાયિક ભાવના સ્થાનો નથી, એનું સ્થાન ક્ષાયિક ભાવનું સ્થાન પર્યાયમાં છે, પણ ક્ષાયિક ભાવનું સ્થાન આત્મામાં નથી. પર્યાયનું વિશેષણ છે ક્ષાયિક ભાવ. દ્રવ્યનું વિશેષણ નથી, દ્રવ્યનું લક્ષણ નથી, જીવનું લક્ષણ નથી. જીવનું લક્ષણ તો પરંપરાણામિક ભાવ છે અને પર્યાયનું લક્ષણ ક્ષાયિક ભાવ છે. કાર્ય સમયસર કાર્ય પરમાત્માનું લક્ષણ છે, કાલ પરમાત્માનું લક્ષણ તો પારમાણિક ભાવ છે. માટે પૂર્વોક્ત ચાર ભાવો આવરણ સંયુક્ત હોવાથી ચાર ભાવમાં ક્ષાયિક ભાવ આવી ગયો. ચાર ભાવો લેખા ને એમાં ક્ષાયિક ભાવ આવી ગયો, પણ ક્ષાયિક ભાવને તો આવરણ ઘટી ગયું છે. આવરણનો અભાવ થાય, કેવળ જ્ઞાનના આવરણ કાર્તિક કર્મનો અભાવ થતાં કેવળ જ્ઞાન પ્રગટ થાય એમ દિગમ્બર શાસ્ત્રો અન્ય શાસ્ત્રોમાં આવે છે, ગોમરસરાદીમાં. ને એ તો કર્મના આવરણથી રહીત છે. અહીંયા કે છે કર્મના આવરણથી સંયુક્ત છે. બોલી વાત લખી છે કે નિમિત્ત સાપેક્ષની વાત છે. અહીંયા કર્મની સંબંધ રાખ્યો છે, અહીંયા કર્મના સંબંધ દેખાય છે માટે આવરણ. કર્મનો અભાવ છે, કર્મનો અભાવ છે એમ લખ્યું માટે એ આવરણ રહિત છે. અહીંયા કર્મનો અભાવ એટલે અપેક્ષા આવે માટે એને સાપેક્ષ કહે છે. સાપેક્ષ કહીને આવરણ થયું એટલે અપેક્ષા આવે કર્મના અભાવની.
નિરપેક્ષ ભગવાન,
નિરપેક્ષ આત્મા બતાવવું છે એને કોઈ અપેક્ષા નથી. ભગવાન જીવને ક્ષાયિક ભાવનું સ્થાન નથી. ક્ષાયિક ભાવ કર્મ સાપેક્ષ છે અને ભગવાન આત્મા કર્મથી નિરપેક્ષ અને કર્મ સાપેક્ષ ક્ષાયિક ભાવથી પણ નિરપેક્ષ તત્વ છે. કેવળ જ્ઞાન પ્રગટ થાય તો જીવ તત્વ છે એમ નથી. કેવળ જ્ઞાન પ્રગટ થાવ કે ન થાવ આત્મા તો અનાદિ અનંત વિરાજમાન છે. ચૈતન્ય મૂર્તિ પૂર્વો પણ મારે હવે આ બધા ભેદો જાણીને ભેદ ઘણા જાણ્યા તો કરવું શું છે વટે બે વાત કરે. ટોટલ પૂર્વોક્ત ચાર ભાવો આવરણ સંયુક્ત હોવાથી મોક્ષનું કારણ નથી. કેવળ જ્ઞાન ક્ષાયિક ભાવ મોક્ષનું કારણ નથી તો તારો શુભ રાગ તો મોક્ષનું કારણ ક્યાંથી હોય? તારો અશુભ ભાવ અજ્ઞાનીનો તારો એને માન્યું છે ને શુભ રાગ મેં કહ્યો કે તારો શુભ રાગ તો એકાંતે બંધનું કારણ છે, એમાં મોક્ષનું કારણનો ઉપચાર પણ આવતો નથી. અહીંયા કે છે કે મોક્ષનું કારણ નથી એટલે ખુલાસો કરશે, ધીમે ધીમે ખુલાસો કરશે. એ પર્યાયમાં આત્મબુદ્ધિ કરવા યોગ નથી, એ પરિણામમાં મમતા કરવા યોગ નથી. કેમ કે જીવમાં જે નથી એની તું મમતા કરી રહ્યો છો. સંસાર છે, જીવમાં ક્ષાયિક ભાવનો અભાવ છે અને એ ક્ષાયિક ભાવ મારો મમતા કરી સમય પ્રતિ પ્રગટ નહીં થાય. ક્ષાયિક ભાવ તો પ્રગટ ક્યાં છે એને પ્રગટ થવાનો નથી. પણ ક્ષાયિક ભાવમાં મમતા કરે તો એને મોક્ષ તત્વમાં મમતા કરી તો બંધ તત્વમાં મમતા કરી દીધે. વિતરાગ ભાવમાં મમતા કરી વિતરાગ ભાવ મારો તો વિતરાગ ભાવ જે પ્રગટ થાય છે એ રાગના અભાવપૂર્વક થાય છે. તો જેની વિતરાગ પર્યાયમાં મમતા છે એને પૂર્વ પર્યાયમાં રાગ હતો એની પણ મમતા આવી ગઈ તો એને વિતરાગ ભાવ પ્રગટ થતો નથી. પરિણામ માત્રથી આત્મા ભિન્ન છે માટે પરિણામમાં મમતા કરવા નથી. પરિણામનું જ્ઞાન હો પણ પરિણામમાં મમતા ન હો. પરિણામનું જ્ઞાન પણ આત્માના જ્ઞાન થયા પછી પરિણામનું જ્ઞાન હોય. આત્માના જ્ઞાન વિના પરિણામનું જ્ઞાન પણ હોઈ શકે નહીં. પૂર્વોક્ત ચારેય ભાવો આવરણ સંયુક્ત હોવાથી આ કોની તાકાત કે સર્વજ્ઞ ભગવાન સિવાય કહી શકે અને એના સંતો એ સિવાય કોઈ કહી શકે
ના.
આવેની હિંમત ના આવે શાહીક ભાવને આવરણ. રાગને તો આવરણ હોય, રાગને તો આવરણ હોય મોહ કર્મ, પણ ભોગ નાનાવર કર્મ ખસી ગયું અને એ આવરણ કે ભાઈ અપેક્ષાથી સમજ તો તને સમજાશે. મુક્તિનું કારણ નથી. સમ્યક દર્શનના ચારિત્રના પરિણામ મોક્ષનું કારણ નથી. ધીરેથી સાંભળજો જરા, વાત સૂક્ષ્મ છે. એ ભાવો મોક્ષનું કારણ નથી, એટલે કે એનો આશ્રય કરતા મોક્ષ થવાનો નથી. એ પરિણામથી ભિન્ન પરમાત્માનું અવલંબન લેતા મોક્ષ થાય છે. જો તમે જરાક પણ નિમિત્તમાં ગયા તો નિમિત્ત કારણમાં તમે અટકશો. કોઈનું કરતા પણ નથી ને કોઈનું કારણ પણ નથી. નિકાલ સ્વભાવ નિમિત્ત નથી, એ તો હું તમને કહું છું. નિકાલ સ્વભાવ કરતા પણ નથી અને ત્રિકાળ સ્વભાવ મોક્ષનું કારણ પણ નથી. કેમ? 320 કાથામાં લીધું છે કે જીવ તો પ્રથમથી જ છે, તો જીવ મોક્ષનું કારણ જો હો તો મોક્ષ બધાને થઈ જવો જોઈએ. કેમ થતો નથી કે મોક્ષનું કારણ નથી, કરતા નથી, કાર્યતા નથી, અનુમોદક નથી ને કારણ પણ નથી. કારણ નથી એ વાત કરી છે 320 ત્યારે ત્યાં કહ્યું કે મોક્ષનું કારણ કોણ કે મોક્ષ માર્ગ છે. મોક્ષનું કારણ છે એ તો મોક્ષ માર્ગ મોક્ષનું કારણ એમ કહ્યું. અહીંયા કે છે કે એનો આશ્રય કરતા મોક્ષ નહીં થાય, માટે મોક્ષનું કારણ નથી. મોક્ષનું કારણ ભગવાન આત્મા એનું અવલંબન લેતા થાય છે એમ કે છે. એનું અવલંબન લેવડાવ્યું છે. અવલંબન લેવડાવવા છતાં પણ એને નિમિત્ત કારણ કેવો ઉચ્ચાર છે, ખરેખર કારણ નથી.
ખરેખર કર્મનો અભાવ,
કર્મનો અભાવ અને ઉપાદાન કારણ તો સમયની ફરિયાદ. બસ નિમિત્ત લેવું હોય તો કર્મ લ્યો, હું નિમિત્ત નથી. નિમિત્તો નૈમિત્તિક સાપેક્ષ આવી જશે, આ તો નિરપેક્ષ છે, માટે નિમિત્ત નથી. કરતા નથી ને કારણે નથી, એ તો આશ્રય એ છે. માટે આત્માને નિમિત્ત પણ કહેવામાં આવે છે, પણ અહીંયા દ્રષ્ટિના વિષયમાં નિમિત્ત નથી. કોઈનું કારણ નથી ને કોઈનો કરતા પણ નથી, એવી વાત અલૌકિક છે.
નિશ્ચયપણે આત્માનો આશ્રય લે છે ત્યારે જ સમય દર્શનની પ્રાપ્તિ થાય છે.
હવે અહીંયા શું કેવું છે કે પર્યાયના આશ્રયે ધર્મ નહીં થાય, દ્રવ્યને આશ્રય ધર્મ થાય, એટલો વિષય લેવો. ઉપાદેય તત્વ ભગવાન આત્મા છે, પર્યાય માત્ર હે છે, એ 38મી ગાથાથી શરૂ કર્યું છે, અને પરિણામ માત્ર પરદ્રવ્ય છે.
શાહી ભાવે પરદ્રવ્ય
પરદ્રવ્ય છે, એનો આશ્રય કરવા યોગ્ય નથી, મમતા કરવા યોગ્ય નથી. મમતા કરવા યોગ તો નથી, પણ લક્ષ્ય કરવા યોગ્ય નથી. એ જ્ઞાનનું નહીં પણ નથી, ધ્યાનનું ધ્યેય પણ નથી અને જ્ઞાનનું નહીં પણ નથી. ધ્યાનનું ધ્યેય પોતાનો પરમાત્મા અને જ્ઞાનનું નહીં પણ પોતાનો શુદ્ધાત્મા છે. સાપેક્ષ થઈ જાય અને આશ્રય આપ્યો, આનો આશ્રય આપનાર થઈ ગયો. કોણ આશ્રય આપે ને કોણ આશ્રય લઈએ, એ આમાં કે બધું આવશે. પૂર્વોક્ત ચાર ભાવો આવરણ સહિત હોવાથી મુક્તિનું દ્વાર નથી, એટલે પર્યાયના આશરે મોક્ષ થતો નથી. એટલું બતાવ પર્યાયમાં અમુક છોડી દે. જીવમાં કેવળ જ્ઞાન નથી એમ કહ્યું, ક્ષાય ભાવ નથી એટલે કેવળ જ્ઞાન નથી. તો જીવમાં છે શું કે પરમ પારણામિક ભાવ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, પ્રભુત્વ, વિભુત્વ, અનંત 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 ગુણથી ભરેલો છે. પર્યાયથી રહીત અને ગુણથી, ગુણોથી સહિત અને પર્યાયોથી રહીત એવો પરમાત્મા છે, એનું ધ્યાન કર.
કારણ પરમાત્મા કહો કે પંચ પારિણામિક ભાવ હોય
એક જ એ નિયમસારમાં એનું કારણ પરમાત્મા આમાં છે. આમાં જ છે અમારામાં એમાં લખ્યું. હવે આગળ એક લીટી પૂરી થઈ ગઈ. પર્યાય કોઈ પણ પર્યાય મોક્ષનું કારણ નથી. પર્યાયનો આશ્રય એ મોક્ષ ન થાય. પર્યાયનું લક્ષ કરો, પર્યાયનું અવલંબન કરો, પર્યાયમાં અંબુધિ કરો તો મોક્ષ નહીં થાય. કેમ કે પર્યાય તો નાશમાન છે, એક સમયની પર્યાય છે, કર્મક્રમ છે, કર્મ સાપેક્ષ છે. માટે તે જાણવા યોગ છે અનુભવ પછી, પણ અનુભવ પહેલા જાણવા યોગ એ નથી. કરવા યોગ તો નથી પણ અનુભવ પહેલા જાણવા યોગ નથી. અનુભવ માટે જાણવા યોગ તો પોતાનો પરમાત્મા છે, જ્ઞાનાનંદ આત્મા સુધાત્મા, તે જાણવા યોગ છે. હવે આગળ ત્રિકાળ નિરુપાધિ તો હુમાં કહ્યું આવરણ સંયુક્ત એની સામે શબ્દ છે. રણેકાળ નિરુપાધિ જેમાં ભાવ આવરણ કે દ્રવ્ય આવરણની ઉપાધિ લાગુ પડતી નથી. નિરુપાધિ સ્વરૂપ છે દીર્ઘાવ આવી ગયું ભાવ. ત્રિકાળ ત્રણેકાળ એક સમય પણ એને કર્મનો ભંગ થતો નથી તો કર્મનું આવરણ ક્યાંથી હો? એ તો વાત આવી ગઈ. કર્મનો ભંગ થાય એનો કરતા તો નથી, પણ કર્મ બંધ થાય એમાં આત્માનું નિમિત્તપણું પણ નથી. તો કર્મના બંધમાં નિમિત્તપણું નથી તો કર્મના મોક્ષમાં નિમિત્તપણું ક્યાંથી આવે? જો મોક્ષ પર્યાયમાં નિમિત્તનું હોય તો બંધમાં નિમિત્ત થઈ જાય છે. એવી વાત છે. ભગવાન આત્મા નિરાળો છે. ચૈતન્ય પુંજ ભગવાન આત્મા તદ્દન આવરણથી રહી શુદ્ધ શુદ્ધ બેહદ શુદ્ધ અને પરિપૂર્ણ પરમાત્મા બધાની પાસે પરમાત્મા બિરાજમાન છે. એનું અવલંબન લીએ, એને દેખે, એનો આશ્રય કરે તો પરમાત્મા બની જાય છે. નિ પરમાત્માને જે સેવે તે પર્યાય પરમાત્મા થાય છે. ત્રણેય કાળો ભૂત ભવિષ્યને વર્તમાન અત્યારે નિગોદના જીવમાં તિરીજમાં કુતરા ફેલાડા છે ને એની અંદર ભગવાન આત્મા બિરાજમાન છે. એને શરીરનું આવરણ નથી, એને કર્મનું આવરણ નથી, એને અજ્ઞાનનું આવરણ નથી, એને વિખ્યાતનું આવરણ નથી, એને દુઃખનું આવરણ નથી. આવો જીવ જીવ જોયો નથી એટલે એને એમ લાગે છે કે આવું હશે, પણ તે જોયો નથી એટલે કોઈ જોયો નથી એમ કેમ કહેવા? સર્વજ્ઞ ભગવાને જોયો છે. તું જોઈ લઈને તને દેખાશે. શુદ્ધ આત્માની વાર્તા, શુદ્ધ નયનો ઉપદેશ વિરલ છે શાસ્ત્રમાં આવે. શુદ્ધ નયનો પક્ષ કદી આવ્યો નથી એટલે શુદ્ધ આત્માનો અનુભવ જીવે કર્યો નથી. અને શુદ્ધ નયનો ઉપદેશ વિરલ ક્યાં ક્યાં કોક ઠેકાણે શુદ્ધ આત્માની વાર્તા હોય. બાકી તો આટલું દયા કરો, દાન કરો, તપ કરો, વ્રત કરો, ભક્તિ કરો, યાત્રા કરવા જા, મંદિરો બંધાવો, શાસ્ત્ર વાંચો. શાસ્ત્ર વાંચવાથી ધર્મ થતો નથી. શાસ્ત્ર વાંચે બીજો, ઇન્દ્રિય જ્ઞાન માટે છે ભાઈ, અલૌકિક વાત છે. અહીંયા કેવળ જ્ઞાન થી જ્યાં ભીન કે ઇન્દ્રિય જ્ઞાન નું ગજું શું રહ્યું? તું હેતુ સમજ કે તું કારણ એ છે ને, તને શું બતાવે છે? તને શુદ્ધાત્મા બતાવે છે કે જે શુદ્ધાત્મા છે અને આજ સુધી અનુભવ્યો તો નથી પણ ખરેખર રૂચિપૂર્વક સાંભળવામાં નથી એવા આત્માની વાત હું તને કહું છું. તને કઠણ પડે, કઠણ લાગશે અમને ખબર છે, પણ કઠણ લાગશે એટલે અમારે ન કહેવું તો વસ્તુ રહી જશે, કોઈ માંગશે નહીં જો અમે ન કહીએ તો. કઠણ બીજાને લાગશે એટલે ન કહેવું એમ નહીં, બધાને કઠણ ન લાગે, કેટલાકને અમર કેવું લાગે. કે છે ત્રણેય કાળ જેને ઉપાધિ લાગુ પડતી નથી, નિરુપાધિ, આદિ વ્યાધિ અને ઉપાધિથી રહી. આદિ એટલે માનસિક, વ્યાધિ એટલે દેહ સંબંધે, ઉપાધિ એટલે બહાર કોર્ટ કચેરી, એને ઉપાધિ કહેવાય. આદિ વ્યાધિ ઉપાધિ રહી આ સમાધિ સ્વરૂપ છે આત્મા, તો નિરુપાધિ સ્વરૂપ, એને ઉપાધિ લાગુ પડતી નથી એવો શુદ્ધાત્મા બધાની પાસે વિદ્યમાન ભગવાન બિરાજમાન છે. એને દ્રષ્ટિમાં લે, શ્રદ્ધામાં જ્ઞાનમાં એને લે. આ એક ક્રિયા કરી નથી, આત્માને જાણવાની ક્રિયા કરી નથી, બાકી બધી ક્રિયા અનંતવાર કરીને સ્વામીદેવ થઈને દુઃખી થવા માટે ગયો. અહીંયા ક્યાંય દુઃખ છે? જેમ દારકીના જેવો દુઃખી છે એમ સર્ગના પણ આત્માના ભાર વિનાના અજ્ઞાની જીવ જેટલા હોય એટલા સુખી છે. સ્વર્ગમાં સાધક જાય તો સુખી છે, સાધક જાય તે સુખી છે.
કેમ કર્યા
એ દીન પ્રભુએ જે તપ કર્યા છે એ તપની વ્યાખ્યા એવી છે દેવાનું ક્રિયા કે તપ એટલે ઈચ્છા નિરોધ તપ. કોઈ પણ પ્રકારની ઈચ્છા ઉત્પન્ન ન થાય એવા આત્માના પરિપૂર્ણ વિતરાગ પરિણામને તપ કહેવાય છે, પ્રતપન્નને તપ કહેવાય છે. શુદ્ધ આત્મામાં લીન થતા કોઈ પણ પ્રકારનો સંકલ્પ ને વિકલ્પ ઉત્પન્ન ન થાય તેને પરમાત્મા તપ કહે છે, અને એ તપથી નિદ્રા થાય છે. આ જે ઉપવાસ કર્યો અને શુભ ભાવ થયો એ તપ નથી, એ નિશ્ચય વિનાનો વ્યવહાર પણ નથી, એ તો શુભ રાગ છે, બંધનું કારણ છે, એ કઈ મોક્ષનું કારણ નથી. તપથી નિર્જરા થાય, પણ તપ કયું કે પોતાનો જે ઉપયોગ આહાર પાણી વિષય અને કષાય એનો ત્યાગ એને ઉપવાસ કહેવામાં આવે છે. ઉપનામ આત્માની સમીપે વસવું તેને ઉપવાસ કહેવામાં આવે છે, બાકી અપવાસ માઠોવાસ છે. આહારની ઈચ્છા ન થાય, પાનની ઈચ્છા ન થાય, અને પરને જાણવાની ઈચ્છા ન થાય, અને કસાય ઉત્પન્ન ન થાય એવી આત્માની લીન અવસ્થાને પરમાત્મા તપ કહે છે, અને તે તપથી મોક્ષ થઈ જાય છે. જીવનો તપ વિના મોક્ષ ન થાય, તપ વિના મોક્ષ ન થાય. તમે તપને માનો કે નહીં? હા, અમે કહીએ છીએ તપ વિના કોઈનો મોક્ષ
થાય.
તપ એટલે સ્વરૂપમાં લીન થતા આહારને પાણીની ઈચ્છા ન થાય, પરને જાણવાની ઈચ્છા બંધ થઈ જાય, અને કષાયની પ્રવૃત્તિ તદ્દન બંધ થઈ જાય એવા નિસ્તરંગ પરિણામને પરમાત્મા કપ કહે. એમાં તરંગ નથી.
એક સમયે કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થાય એને જાણવાની ઈચ્છા ન થાય,
ન થાય. મોક્ષની પ્રગટ કરવું એમને ઈચ્છા નથી,
જાણવાની ઈચ્છા
ન થાય, કાંઈ જાણવાની ઈચ્છા ન થાય, એ તો સ્વરૂપમાં લીન થઈ જાય છે સાધક. આ સાધુ સંતો લીન થતા એને કેવળ જ્ઞાનનો ભડકો થાય છે. તપની વ્યાખ્યામાં પણ બહુ ફેર છે. નિશ્ચય તપ અને વ્યવહાર તપ, પાંચ પ્રકારના તપ અભ્યંતરને, છ પ્રકાર અભ્યંતર અને છ પ્રકાર બહિરંગ તપ, એમ બાર પ્રકારની તપની વ્યાખ્યા છે. બધી છે, બધું છે, બધું જાણીએ છીએ, પણ મૂળ તપની વ્યાખ્યા તો સ્વરૂપમાં લીન થતા કોઈ પણ પ્રકારની ઈચ્છા ઉત્પન્ન થાય એને પરમાત્મા તપ કહે છે, વિતરાગી પરિણામ છે, એનાથી કર્મની નિદ્રા થાય છે. ઈચ્છાનો નિરોધ એને તપ કહેવાય. હવે એને તો ઈચ્છા થયા જ કરે, અહીં જાઉં અહીં જાઉં, આ વાંચું આમ કરું તેમ કરું. આ ભાઈ અરે બાપુ, પૂર્વોક્ત ચાર ભાવો આવરણ સંયુક્ત હોવાથી મુક્તનું કારણ નથી. ત્રિકાળ નિરુપાધિ ત્રણેય કાળ ઉપાધિ જે રહીતા પરમાત્મા અંદર વિરાજમાન છે, જેનું સ્વરૂપ છે, જેનું એટલે આત્માનું, આત્માનું એટલે મારું. આ કેની વાત કરે છે? પોતાની પરમાત્મા એટલી કે પોતાની. અત્યારે આવો આત્મા બધાની પાસે વિરાજમાન છે, કેમ દેખાતો નથી? કે દેખતો નથી તો એટલે કેમ દેખાતો નથી? તું દેખ તો દેખાય, તું આમ દેખ તો ક્યાંથી દેખા, આમ દેખે તો દેખા. ત્રિકાળ નિરૂપાધી બહાર બહાર ચલો થઈ ગયો છે. શું કહ્યું? આમ આમ જોયે છે, એમ તો બહાર ચલો છે. આ વિભિચારી છે, બ્રહ્મચારી નથી. બ્રહ્મચાર બ્રહ્માનંદ આત્મામાં ઉપયોગને જોડવો તેને બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. આ શરીરથી બ્રહ્મચર્ય અનંતવાળ પાયો, શુભ ભાવ થયો, સ્વર્ગમાં પણ ગયો, પણ બ્રહ્માનંદ ભગવાન આત્મામાં ચર્યા નામ લીધતા ન કરી. જ્ઞેયના જ્ઞેયમાં ઉપયોગને જોડવો, પર જ્ઞેયમાં ઉપયોગને જોડવો તેને વ્યભિચાર કહેવામાં આવે છે. અને ઉપયોગને આત્મામાં જોડવો તેને બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. પૂરણભાઈ, આ વાત કોઈ અલૌકિક છે? જગતની કાન ઉપર સત્ય વાત સાંભળવા તમારે. એ છે કે ત્રિકાળ નિરૂપાધિ, જેનું એટલે આત્માનું એટલે મારું સ્વરૂપ છે, એવા નિરંજન રાગ રહિત, દ્વેષ રહિત, મોહ રહિત, અંજન બેલ રહિત, નિજ પરમ પંચમ ભાવની પારનામી ભાવની ભાવનાથી આત્મ ભાવના ભાવતા રહે જીવ કેવળ જ્ઞાન. આ છે આત્મ ભાવના. આત્મ ભાવના એટલે આત્મ ભાવના ભાવતા રહે જીવ કેવળ જ્ઞાન. એ શબ્દ એ ભાવના રૂપ નથી. શબ્દ તો જળની પર્યાય છે. પછી આગળ આત્મ ભાવના ભાવતા લય જીવ કેવળ જ્ઞાન. વાત સાચી છે, શ્રીમદે કરી કે વાત 100% સાચી છે. આત્મ ભાવના ભાવતા લય જીવ કેવળ જ્ઞાન, એવું જે વિકલ્પ છો કે આત્મ ભાવના નથી, કર્મની ભાવના છે, પરની ભાવના છે. પછી આગળ બે પોઈન્ટ થયા. ત્રીજો પોઈન્ટ, એ વખતે જે ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે, ઇન્દ્રિય જ્ઞાન આત્મ ભાવના ભાવતા એ ઇન્દ્રિય જ્ઞાન જાણે છે કે આ પ્રકારે શબ્દ થયો એને જાણનારું એ જ્ઞાન પ્રગટ થાય. ઇન્દ્રિય જ્ઞાન એ આત્મ ભાવના નથી. આત્મ ભાવના એટલે શુદ્ધ આત્મા, એમાં ઉપયોગ જોડીને એમાં લીન થઈને સંકલ્પ વિકલ્પની ઉત્પત્તિ ન થાય, ઈચ્છાની ઉત્પત્તિ ન થાય, એવા આત્મ ભાવના જો બે ઘડી કરે તો કેવળ જ્ઞાનનો ભડકો, એક સમય કરે તો સમ્યક દર્શન અને બે ઘડી કરે તો મોક્ષ. પણ આત્મ ભાવનાથી ધર્મની શરૂઆત, આત્મ ભાવનાથી ધર્મની વૃદ્ધિ, અને આત્મ ભાવના ભાવતા લે જીવ કેવળ જ્ઞાન 100% સાચી વાત છે. શ્રીમદજી એકાવતારી પૂરું થઈ ગયું છે, એને સમજવું જોઈએ ને.
મનને કોણ સમજાવે
એમ?
આ મનમાં એટલો આ કોઈ સમજતું
એટલો મન ભેરો છે. એકાવતારી પુરુષ ભાઈ, હા, ગ્રસ્ત અવસ્થામાં એકાવતારી પુરુષ હોય એટલે શું, કેટલો પુરુષાર્થ. એ ગુરુનો અનુભવી ભૂલો પડીને આવ્યો, ગુરુનો સાધક હતો. અહીંયા જન્મ લીએ છે, મિથ્યા દ્રષ્ટિ લીએ છે, પણ સાદી મિથ્યા દ્રષ્ટિ હતા, અનાદી મિથ્યા દ્રષ્ટિ નહોતા. પૂર્વે સાધના એને ઘણી કરેલી પણ પૂર્ણ નહીં કહેલું, એટલે પાછો ભાવ આવી ગયો. એક જ ભાવ ધારીને જાતું કરું કરા હો, મોક્ષ થઈ જશે અમારો એ ભાવમાં. અત્યારે તો કેવડી તો છે ને, એ કેને પૂછીને કહ્યું, મન પરિજ્ઞાની નથી, અવધિ જ્ઞાની નથી, એ કેમ જાણ્યું પોતાના આત્માને પૂછીને કહ્યું. જ્ઞાનની શક્તિ અચિંત્ય છે, જગતને જ્ઞાનની શક્તિનો ભરોસો આવવો મુશ્કેલ છે, ના એમ નહીં આવવો મુશ્કેલ છે. શું કહ્યું, અનંતકાળથી ઉપયોગને પરજ્ઞેયમાં જોડે છે પણ સ્વજ્ઞેયમાં જોડતો નથી. એ જ્ઞેય પરી જાય ત્યારે ભવનો અંત આવે. જ્ઞેય ફરી જાય આખું જ્ઞાન ઉપયોગમાં જે પર પદાર્થ જ્ઞેયપણે જણાય છે એને બદલે પોતાનો જ્ઞાયક દેવ જ્ઞેયપણે થઈ જાય ત્યારે એનું નામ નિર્વિકલ્પ જાણવતા છે. જાણતા તો આવડે છે પણ પરને જાણે છે, સોને જાણો નહીં. ધિકાળની ઉપાધિ, આ સંતો ત્રણ લોકના નાથની વાણી છે, અપર ભગવાન મહાવીરની વાણી છે. અરે પછી જગતને ફરવું પડશે અજ્ઞાનીને, જ્ઞાની નહીં ફરે. ભાવિ જેઠા દિના આ ટીકાકાર છે ને, એ ભવિષ્યના શંકર થવાના છે. પણ આ પંચમ કાળમાં કેવડી તો નથી, એને કેમ ખબર પડી કે હું તે શંકર થવાનું છું? છદ્મને ખબર પડી જાય એમ કે ભાઈ મારો મોક્ષ થવાનો છે તો ઠીક છે, કે અનુભવ થયો તો મોર છાપ લાગી ગઈ કે અનુભવ પણ તીર્થંકર થવાનો છું એમ કેમ ખબર પડી? અનુભવથી એમ તો ખબર પડે કે મોક્ષ અલ્પકાળમાં થઈ જશે, એ તો બધાને ખબર પડે, જેને અનુભવ થાય બધાને એ તો મોક્ષ થાય રહે. પણ હું તીર્થંકર થવાનો છું પંચમ કાળના સાધુ, જંગલવાસી અવતારકાવાસી, પણ જંગલવાસી કહેવાય. ઘરમાં નડીએ સાધુ, ઘરમાં દિગંબર સાધુ, ઘરમાં નડીએ ને ઘરમાં રહેતા હોય તો દિગંબર સાધુ નથી, અમે સાધુ માનતા નથી. બંને લગ્ન હોય તેથી શું થયું કે છે કે એવા ધર્માત્મા જો બસો બાર કાઠા કાઢ, બસો બાર સોળ કેમ ખબર પડી ગયા કે અમે તીર્થંકર થવા નથી? તને ખબર ન પડે એટલે કોઈને ખબર ન પડે એમ કે નહીં, તને ખબર ન પડે તારી ભવિષ્યની એટલે બીજાને ભવિષ્યની ખબર ન પડે એમ કેમ કહેવાય? જો પોતે લખી ગયા છો, શ્લોક છે પોતાનો, સંસ્કૃતમાં છે. બોલો જી બેન, શ્લોક સંસ્કૃતમાં. જાણકારો તો ઘણા હોય ને, એ દત્ત પકડે કે આવો કેમ ફેરો, માટે જે હોય એવો જ અર્થ કરવો એને અનુવાદ કહેવામાં શ્લોકાર્થ જો શુદ્ધ દ્રષ્ટિબંધ હા હા અમારી દ્રષ્ટિ નિર્મળને શુદ્ધ થઈ ચૂકી છે અમારી દ્રષ્ટિમાં મલિનતા વિખ્યાતોનો દોષ બિલકુલ નથી અમારી દ્રષ્ટિ નિર્મળ થઈ ગઈ છે જો શુદ્ધ દ્રષ્ટિબંધ એટલે કૌશ સંવેદ દ્રષ્ટિ જીવ એમ સમજે છે કે પરમ મુનિને આ પોતે મુનિ છે આચાર્ય નથી સાધુ છે એ મુનિ સાધુ છે આચાર્ય ઉપાધ્યાય નથી પરમ મુનિને તપમાં જો એ તપ કરે છે ઈચ્છા દેડો તપ એવા સદુપયોગની ભૂમિકામાં તપ એટલે સદુપયોગ શુભ ઉપયોગ બધનું કારણ શુદ્ધ ઉપયોગનો જે તપ છે તે નિર્જરાનું કારણ તપમાં બુદ્ધિઓને તપ હોય છે નિયમમાં આ નિયમમાં એટલે નિયમથી સમય પ્રશ્નાચાર્ય પ્રગટ કરે છે એને નિયમ કહેવા સંયમમાં આ ઇન્દ્રિયનો નિગ્રહ છે કસાય અને પાંચ છકાય અને છકાય જીવની હિંસાનો અભાવ છે તરસનો પણ અભાવ છે એટલે પાંચ ઇન્દ્રિયનો મનનો સંયમ છે સંયમ અને સતચારિત્ર ચારિત્ર એટલે સ્વરૂપમાં ચરવું સ્વરૂપમાં રમવું સ્વરૂપમાં લીન થવું એને પરમાત્મા ચારિત્ર સત્ચારિત્ર શ્રીમદમાં પણ આવે છે કરો સત્ય પુરુષાર્થ સત્ય પુરુષાર્થ એટલે શું કે તમારા ઉપયોગને આત્મામાં જોડવો એનું નામ સત્ય પુરુષાર્થ છે રાગને કરવો એ પુરુષાર્થ નથી એ તો અજ્ઞાન છે સત્ય ચારિત્રમાં સદા આત્મા ઉદ્ધ છે અમારા સર્વનિજાના પરિણામમાં સામાય પ્રતિક્રમણ સત્યાખ્યાનના પરિણામની વખતે પણ અમને પરિણામ મુખ્ય નથી આ પરિણામમાં રહેલો ભગવાન આત્મા મુખ્ય ઉર્ધ્વપણે ગણાય છે અમને ઉર્ધ્વ રહે છે મોક્ષ માર્ગ ઉર્ધ્વ નથી મોક્ષ માર્ગ પ્રગટ થઈ ગયો છે નિશ્ચય મોક્ષ માર્ગ હો એ ઉર્ધ્વ નથી અતિન્દ્રિય આનંદ આવે છે આનંદનું ભોજન લઈએ છે આનંદનો ભોજન મુખ્ય નથી આનંદનો ખજાનો મુખ્ય છે વ્યાજની મુખ્યતા ન હોય મૂડીની મુખ્યતા હોય પૂરી હોય તો વ્યાજ આવે પૂરી એટલે આનંદ મૂર્તિ દ્રષ્ટિમાં આવ્યો છે ને એ મૂડી છે અને આનંદ આવે છે એનો વ્યાજ છે એનો ભોગવટો છે પૂરીનો ભોગવટો ન હોય વ્યાજનો ભોગવટો હોય વેપારી કીધું તરફથી ખબર પડી જાય શાંતિભાઈ
એમાં તો સમજણ પડી
જાય એમાં સમજણ પડી જાય
મૂડીનું સરદાર મૂડીનું સરદાર
ભોગવટો ન હો
કોઈ કોઈ વખત મૂડી
મૂડી જો ભોગવી લઈએ તો વ્યાજ આવવાનું બંધ થઈ જાય ઉમી જાય ખલાસ થઈ ગયું ઉમી જાય ભગવાન આત્મા મુનિરાજ લખે છે પાંચમા આરાધના મૂડી અમને આ સત્યાચરમાં અમારો શુદ્ધાત્મા મુખ્ય છે એ ગૌણ થતો નથી પરિણામ ગૌણ પણે જણાય છે અને ભગવાન આત્મા મુખ્ય પણે જણાય છે જણાય છે બે પણ એકની મુખ્યતા ને એકની ગૌણતા મૂડીની મુખ્યતા અને વ્યાજની ગૌણતા આ દ્રષ્ટાંત વેપારી ને તરત જોવા પડે એની
ભાષાથી વેપારી પૈસાની
ભાષા હા ભાષાથી સમજાવે શું કરે સદા આત્મા ઉર્ધ્વ છે રહે છે અર્થાત દરેક કાર્યમાં સત્કાર્યમાં હો દરેક કાર્ય પાંચમા વ્રતનું કાર્ય આ મુનિનું નથી એને બીજો કરે છે અને નિશ્ચય ચારિત્ર ઉપચારથી થાય છે એ ઉપચારથી કરતા છે અનુપચારિત એનો પણ કરતા નથી દરેક કાર્યમાં નિરંતર આંતરો પીડ્યા વિના સમયનો આંતરો પડતો નથી શુદ્ધાત્મ દ્રવ્ય જ મુખ્ય રહે છે જીવ તત્વ મુખ્ય રહે છે સંવર્ધના પરિણામમાં તો એમ સિદ્ધ થયું કે રાગના નાશને લીધે એટલે મોહના નાશને લીધે મોહ ઉપસમ થયો નથી મોક્ષોપસમ નથી ક્ષય થયો છે મોહનો ક્ષય થયો છે રાગનો નાશ અનંતાનુબંધિ કષાયનો અભાવ થઈ ગયો છે સમ્યક દ્રષ્ટિને નાશને લીધે. અભિરામ નીચે છે, અભિરામ એટલે મનોહર સુંદર બહુ ભયના હરનારા એવા આ ભાવિ તીર્થંકરે રાગનો નાશ કર્યો હોવાથી તે મનોહર છે. જો અભિરામ એવા તે બહુ ભયહર્ષ ભવ એનું જે દુઃખ એનું હરનાર નાશ કરનાર એવા ભાવિ ભાવિ તીર્થાધિના ખબર પડી ગઈ. ભવિષ્યમાં તીર્થંકર થઈને અમે મુક્ત થશે. સામાન્ય કવિ નથી થવાના અમે, અમે સામાન્ય કવિ નહીં થાય એમ કે છે. અમે તીર્થંકર થઈને અમારો મોક્ષ થવાનો છે. કોલ કરાર કરીને હોકાર છે આત્મા ભાવિ તીર્થાધિનાથને આ સાક્ષાત સહજ ક્ષમતા ચોક્કસ છે. વિષમતા નથી, વિષમતા દૂર થઈ ગઈ છે, ક્ષમતા છે, સામ્ય પરિણામ છે. આવી વાત છે કે આ તો કોઈ ગુણગુણ ભગવાનના શાસ્ત્રો પરમાગમ શુદ્ધાત્માને અંતરીમાં બતાવે. મને શુદ્ધાત્મા દેખાતો નથી કે રૂચિ ન્યાય ઉગાડે આય ઉગાડી આય કે ન દેખાય યાય કે આત્મા ન દેખાય યા કે તો રૂપ દેખાય રંગ દેખાય. રંગ અને રાગ આત્મામાં નથી. આ એવો આત્મા તો અતિન્દ્ર જ્ઞાન વડે જણાય. એ પંચમ ભાવની એવા નિરંજનની પરમ પંચમ ભાવ જોયો. બે લીટી થઈ આજ તો, આજ ફક્ત બે લીટી થયું. કાલ તો આવી જતું ફરીથી રિપીટ છું. પંચમ ભાવની પારણામિક ભાવની ભાવના થઈ ગયો. અહીંયા આવ્યું ને આત્મ ભાવના ભાવતા લાયથી દેવ જ્ઞાની ભાવનાથી ટકલાયો. ભાવના ભાવના એટલે એકાગ્રતા. ભાવના એટલે શુદ્ધાત્મામાં એકાગ્ર થઈ લીન થવું. સુદુપયોગની દિશા પ્રેમ થાય તેને આત્માની ભાવના. એ ભાવનાથી પંચમ ગતિએ જો ચાર ગતિથી બીજી પંચમ ગતિ છે. ગતિ એટલે પરિણતિ સિદ્ધની. ગતિ એટલે સુખરૂપ નથી, એ સુખરૂપ ગતિ છે પંચમ ગતિ. ધ્રુવ ગતિ છે, ગતિ ફરે નહીં એવી નહીં સંસાર બનાવે. પછી પંચમ ગતિ મુમુક્ષુઓ વર્તમાન કાળે જાય છે, ભોગ જાય છે વર્તમાન કાળે. છસો આઠ જીવો હા દેખાય છે ને મોક્ષે જઈ રહ્યા છે. અને ભવિષ્ય કાળે પણ શુદ્ધાત્માની ભાવનાથી ભોગ થવાનો છે. અને ભૂતકાળે જે જતા અનંત સિદ્ધો થયા એ પોતાના શુદ્ધાત્માની ભાવનાથી જતા હતા એમ અમે જાણીએ છીએ. એમ અમે જાણીએ છીએ, જાણીને લખીએ છીએ. જાણ્યા વિના લખતા નથી. અલૌકિક શાસ્ત્ર છે અને શુદ્ધાત્માની દ્રષ્ટિ કેમ થાય એનું આ શાસ્ત્ર છે. ખાલી બે ખૂબ ભાવ બનેલી શુદ્ધાત્માની વાત માઇક ફૂટી ગયા. ક્રિયાકાંડ નો મંત્ર છે. બધા અપેક્ષાએ તો છે પણ જ્ઞાન અપેક્ષાએ તો જ્ઞાનમાં જણાઈ જાય. ભવિષ્યની પર્યાય વર્તમાનમાં જ્ઞાનમાં નહીં થઈ ગયા. ભવિષ્યની સવાળી પર્યાય છે ને એ વર્તમાનમાં જ્ઞાનમાં નહીં થઈ જાય છે. ત્રણ જગ્યાએ આ વાત છે. ત્રણ જગ્યાએ એક શ્રીમદમાં છે, એક નાગસેન મુનિનું શાસ્ત્ર છે એમાં છે, અને એક આમાં સમયકાળમાં આ વાત છે. ત્રણ જગ્યાએ છે. શ્રીમદજીએ કહ્યું છે વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે. મુખ્ય રહીના હેતુથી કેવળ જ્ઞાન વધે છે. કેવળ જ્ઞાન એ અનુભવી હા પાડી શકે. બિન અનુભવીને તો આમાં જાતે અનુભવીની શું આ કહી ગયા.
કેવળ બધાનું જોવાનું છે જ્ઞાન પણ
જ્ઞાનની વાત ચાલે છે. એક તો જ્ઞાન છે, જ્ઞાનમાં દેખાઈ જાય છે. ભવિષ્યની પર્યાય જે છે એ જ્ઞાનનો વિષય છે, ભવિષ્યની પર્યાય શ્રદ્ધાનો વિષય નથી. મુખ્ય નહીં હેતુ એ કે હા, એટલે કે નિશ્ચય નહીંથી જોવામાં આવે તો વર્તમાનમાં અમને કેવળ જ્ઞાન થયું છે. નિશ્ચય નહીં એટલે ભવિષ્યની જે પર્યાય શક્તિરૂપ છે અંદરમાં, શક્તિરૂપ પર્યાય અમે ધ્યાનમાં જ્યારે ગયા, ધ્યાનમાં અમે લીન થયા ત્યારે ભાવિની પર્યાય કેવળ જ્ઞાનના દર્શન થઈ જાય છે. વાત કેવી છે? ત્રણ જગ્યાએ વાત છે, એના ઉપરથી કોઈને શ્રદ્ધા ન હોય ને તો એને શ્રદ્ધા કરવી જોઈએ કે આ સાધક વિના લખી શકે નહીં. ગ્રસ્તી હતા તો ગ્રસ્તી તો એ ગ્રસ્તી પણ આત્મામાં ક્યાં છે? એ તો આત્માની બહાર સંયોગ હતો એનો, એમાં શું શરીરમાં સંઘરણી હતી તો શરીરમાં હતી ને, આત્મામાં સંઘરણી ક્યાં ગઈ? આત્મામાં જ્યાં પર્યાય નથી ત્યાં સંઘરણી ક્યાંથી રોગ હોય? કાંઈ ખબર નથી.